મનુષ્યત્વ છે ભગવાને આપ્યું છે, એમાં ભગવાન સ્વયં બેઠેલો છે. પણ જ્યાં સુધી પાપ બુદ્ધિ રહે છે ત્યાં સુધી પોતાનામાં જ પોતાનું દર્શન, ભગવાનનું દર્શન નથી થતું. મહારાજ તો બહુ સ્પષ્ટ કહે છે, એક થી અલગા ન જા, બોલે છે તે છે કે બીજો રે, જે બોલે છે એ જ છે કે કોઈ બીજો છે, બીજો છે જ. શરીરમાં ઈશ્વર પરમાત્મા બેઠેલો જ છે, એ ન હોય ને ત્યારે શરીર પણ ઊભું ન રહી શકે. એટલે આપણને આપણામાં બેઠેલો ઈશ્વર દેખાતો નથી, આપણા પોતાના પાપે. જબ તક પાપ બુદ્ધિ રહેગી તબ તક હમારા સ્વરૂપ હમારા પરમાત્મા કો પ્રાપ્ત. પાપ બુદ્ધિ જ્યારે હટશે ત્યારે જ અંદર રહેલા ઈશ્વરના દર્શન, અને જ્યારે અંદર ઈશ્વર દ્રષ્ટિ થઈ જાય ને ત્યારે જગતની જગત પણ ઈશ્વર બની જશે. નિજ પ્રભુ મય દેખહી જગત એહી સન કરું. એને પોતાના ઈષ્ટમય જગત દેખાય, બધે જ મારો ભગવાન સર્વવ્યાપક, મારે કોની સાથે દ્વેષ કરવો, મારે કોને શત્રુ માનવું, મારે કોની સાથે ઝઘડવું, સર્વત્ર સમદર્શન. અને કહે છે તમે મારામાં જુઓ તમને, અને તમારામાં મને જુઓ, પરસ્પરમ ભાવ યો માં પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ. મારામાં સૌને જુઓ અને તમારામાં મને જુઓ. થઈ ગયું, તમારે ક્યાંય જુદું શોધવા બહાર શોધવા જવું નહીં પડે, તમને તમારામાં જ તમારો ભગવાન મળી ગયો. અને એ મેળવ્યા પછી કઈ પણ મેળવવાની યમ લબ્ધ્વા ચ પરમ લાભમ મન્યતે નાહિ, એ મેળવી લીધું કઈ જરૂર નહી. એટલે કે છે એક થી અલગ, તમારી જાતને ઈશ્વર થી જુદી ક્યારે માનશો? અને જે દિવસે હું ભગવાન થી જુદો છું અને ભગવાન મારામાં નથી, તે દિવસે પાપ થયા કરશે. પાપ પાપ થી હટવું હોય, પાપ થી બચવું હોય તો ઈશ્વર મારામાં છે જ, અને હું સ્વયં ઈશ્વર નો. એટલે પોતાની જાતને ક્યારે અલગ ન માનશો, ભગવાનથી તેજ પણ જુદા પડીશું ને તો આપણું આવી જાય. રામ રાજ્યાભિષેકની અંદર વેદો સ્તુતિ કરે છે ભગવાનની, મન જાત કિરાત નિપાત કિયે મૃગ લોગ કુભોગ તરે નહીં. ભગવાનને ની સ્તુતિ કરે છે વેદો, પ્રભુ આ જીવ શરીર ઇન્દ્રિયો ગાયો છે અને ગાયોને આપ ચરાવો, ભગવાન ફેરવે તો કુબુદ્ધિ ના થાય, પણ ઇન્દ્રિયો બીજું ચરવા જાય તો કુબુદ્ધિ થશે. અને એમાંય પણ જો એ ચરતા ચરતા એ ગાયો એ ઇન્દ્રિયો ભગવાનથી થોડીક દૂર નીકળી ગઈ, મને જાત તો વાસનાઓ અને દુર્વિચારો એની ઉપર આવીને જેમ જંગલની અંદર એકલી ફરતી ગાય હોય તો વાઘ તરત એને મારી નાખે. ભગવાનથી પોતાના ગોવાળથી દૂર ગઈ એમ ભગવાન ગોવાળ છે, અને ભગવાન રૂપી ગોવાળથી આપણી ઇન્દ્રિયો જો સહેજ ઓઝલ થઈ ગઈ, દૂર થઈ ગઈ તો વાઘ રૂપી જે વાસનાઓ રૂપી વાઘ એને ફાડીને ખાઈ જશે. ફાડ કે મન જાત, એટલે મન જાત મનમાંથી જન્મેલો આ પારધી વાસના તમારી ઇન્દ્રિયો ખાઈ જશે. એટલે ક્યારે પણ આપણી વૃત્તિઓને નિજ સ્વરૂપમાંથી ભગવત સ્વરૂપ ઈષ્ટદેવથી અલગ ન થાય. જ્યારે પણ મનની અને વૃત્તિઓ સહેજ પણ આપણા સ્વસ્વરૂપથી કે ઉપાસક આરાધકથી સહેજ પણ દૂર ગઈને તરત જ એ કુટેવની અંદર કુવાસના ભોગોમાં અંદર ખાડામાં પડી જ જવાની. એટલે મહારાજ કહે છે, જો બચવું હોય તો સદૈવ સાનિધ્ય ઈષ્ટનું સ્વસ્વરૂપનું પરમાત્મા મનથી સતત રાખવું. ભલે પ્રવૃત્તિ ગમે તે કરતા રહો, ગમે તે વ્યવસાય કરતા રહો, ગમે તે મજૂરી, ગમે તે કામ કરતા, વ્યાસજી પણ બહુ સરસ એને માટે કહે છે, તમે તમારું જે પણ કામ કરતા હો એ કાર્ય સમયે ભગવાનનું ચિંતન કર્યા કરો. જે કંઈ સાંભળ્યું હોય એ સાંભળ્યા પછીથી એનું મનન કરો. ગુણતસ્થ સ્વચેષ્ઠિતા, જે કંઈ કામ કરતા હોય એની અંદર ભગવાનનું ગુણાનુવાદ સતત સ્મરણ કરો. ભગવાનથી નજીકમાં નજીક રહેવાશે, સંસ્મરણથી ભગવાનની નજીકમાં રહ્યા પાપ. તમે જગતની અંદર ભગવાનને શોધવા જશો તીર્થોમાં, મંદિરોમાં, મૂર્તિમાં તો જલ્દી નહીં મળે. સૌથી પહેલો ભગવાનને અંદર શોધો, અને જેણે પોતાનામાં ભગવાનને પ્રાપ્ત કરી લીધો અને પોતાની વૃત્તિઓ બધી ભગવાનમય બની ગઈ, પછી એને બહાર બધે જ ભગવાન જ દેખાવાનું. નિજ પ્રભુમય દેખાય જગત, બધું જ એને પોતાના ઈષ્ટદેવમય લાગશે. કોઈની જોડે દ્વેષ કરવાનું મન નહીં થાય, કોઈની જોડે ઝઘડવાનું મન નહીં થાય, કોઈનું અપમાન કરવાનું મન નહીં થાય. કેમ કે જ્યાં જોઉં તો મારા ભગવાન બેઠે. મારે કોની જોડે ઝઘડવું? કેહિસન કરો બિરોજ. સૌથી પહેલા કાગ ભોસુંડી, જેને વૃત્તિ પોતાનામાં સ્થિર છે, એને સીતારામજીના દર્શન પોતાનામાં, અને જ્યાં પોતાનામાં ઈશ્વર દર્શન થઈ જાય તો પછી બીજાનામાં દર્શન થતા એની વૃત્તિઓ આપોઆપ થઈ જાય. પોતાનામાં ઈશ્વરના દર્શન કરવા એને કવિએ બીજા ભાવની, બીજો ભાવ કયો, બીજી રીતે વાત કરી કે જો આપણને પોતાને ન ગમતું હોય, ન રૂચતું હોય એવું બીજા માટે ના કરે. પરેશાન ન સમાન આત્માની પ્રતિકૂળાની, જો આપણને અનુકૂળ ના આવતું હોય એવું વર્તન બીજાને માટે આપણે ન કરીએ. જે આપણને નથી ગમતું બીજાને નથી. આત્માની પ્રતિકૂળાની પરેશાન ન સમાજ નિજ પ્રભુમય દેખાઈ જાય. હિસન કરો, બસ શબ્દો જુદા છે, એની અંદર રહેલી ભાવના કવિની મહાપુરુષની એક જ. આપણને અપમાન જેવું લાગતું હોય એવું આપણાથી બીજા જોડે વર્તન ન થાય. આપણને દુઃખ લાગતું હોય જેનાથી એવી બાબતનું વર્તન એવા શબ્દો બીજાને ન થાય. જે બાબત આપણને અપમાન જેવું લાગતું હોય એ બાબતથી આપણે બીજાની સાથે એવો અપમાનિત વ્યવહાર ના કરીએ. એટલે પરસ્પર સદભાવ થીરો. ભગવાને ગીતામાં પણ એ કહ્યું, પરસ્પરમ ભાવ શ્રેયમ પરમ અવા. તમારું પરમ કલ્યાણ જો તમે ઈચ્છતા હો તો કોઈની સાથે વેર ના કરો, કોઈની સાથે દુશ્મનાવટ નહીં, કોઈનું અપમાન નહીતર જેવું કરશો એવું પામશો. છેક નડિયાદની અંદર કેવો શબ્દ બધા એને માટે વાપરે, જે કોઈ સામે મળે પેલો એનો શબ્દ જ છે એટલે એની ઓળખાણ જ પડી ગઈ કે આ પેલો જે શબ્દ બીજાને વાપરે છે એ બધા ભેગા થઈને આજે આ નથી આવ્યો. બધા કહે પેલો વાઘો આવ્યો, બધા કહે પેલો, બધા એનું જ નામ જ એનો પરિચય જ આપી દીધું કા બાકી. મતલબ પોતાને જે ન ગમતું હોય તો તમે જેવું કરો છો એવું તમને મળવાનું. આ તો ચેતન વાસ્તુની વાત કરી કે તમે જેવું વર્તન કરશો અપમાન કરશો તમને અપમાન મળશે. પણ તમે પ્રકૃતિની અંદર જઈને ઉભારો, એક ઘુમ્મટની વચ્ચે જઈને ઉભારો, તો ઘુમ્મટની દિવાલ તો જળ છે, પથ્થર સિમેન્ટની બનેલી છે. તમે એક નદી કિનારે પહાડમાં જઈને ઉભારો, પહાડ તો પથ્થર છે ને જળ છે. તમે એક અવાજ કરો, એનો પ્રતિધ્વનિ શું આવશે? તમે ગાળ બોલશો, તમારે એ પ્રતિધ્વનિમાં તમારે અપશબ્દ સાંભળવાનો વારો. જો જળ પ્રકૃતિ પણ આ પ્રમાણે આચરતી હોય, તમે તમારામાંથી જેવા ભાવો ઉદ્ભવશે, ઉત્પન્ન કરશો, એવા જ અથડાઈને પાછા તમારામાંથી. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલન્ટ. એટલે જીવનને એવી રીતે જીવો કે તમને પ્રતિકૂળ ન લાગે અને તમે બીજાને પ્રતિકૂળ ન લાગે, તમારા બીજો તમને પ્રતિકૂળ ન લાગે, તમે બીજાને પ્રતિકૂળ, અનુકૂળતા. હું બધાને અનુકૂળ થઈશ તો એકને બીજી રીતે બધાનો અનુકૂળ સ્વભાવ મારે અનુકૂળ કરી લેવાનો. એકથી અલગા ને જાણી, ક્યારે પણ કોઈનામાં ભેદ ન રાખે. જ્યાં ભેદ બુદ્ધિ આવશે ને, વ્યવહાર ભેદ થશે, વાણી ભેદ થશે, દ્રષ્ટિ ભેદ થશે ને, ત્યાં આગળી બધો જ પ્રપંચ ઉપાધિ આવવાની. વ્યવહાર ભેદ ના થવા દો. કોઈના માટે કોઈના માટે કડવું ના બોલો, કોઈના માટે ખોટી દ્રષ્ટિ ના રાખો, તો તમને કશું જ નથી. પણ જ્યાં ભેદ આવ્યો એટલે તરત જ તમારામાં કપટ આવવાનું, અંદર પાપ પણ આવવાનું. એટલે જીવનમાં એવા પ્રકારનું આપણું વર્તન અને માનસિક કે કોઈના પ્રત્યે અલગ અલગ ભાવની, દરેકની સાથે એકથી અલગા ન જાણે. એ ભગવાનનું સ્વરૂપ એક જ છે અને એક જ દર્શન કરતા શીખીશું ને તો આપણા જીવનમાં આપણને તો શાંતિ મળશે, બીજાને મળે કે ન મળે એ જુદી વાત. બીજાની પાસે બીજાની અપેક્ષા ન રાખો, પણ તમને જરૂર એ વર્તનથી શાંતિ મળશે. એમ કરો મહારાજ, તમે પ્રશ્ન કરો મહારાજ, હું તો દ્રષ્ટિ એક રાખું પણ સામો ન રાખે. અરે સામો ગયો, જ્યાં જવું હોય ત્યાં જાય, પણ હું મારી દ્રષ્ટિ. દુર્યોધને પોતાની વૃત્તિનો ત્યાગ નથી કર્યો તો યુધિષ્ઠિરે પણ પોતાની વૃત્તિનો ત્યાગ નથી. બહુ સીધી વાત છે. એકથી અલગા ન જાણીએ, ક્યારે પણ કોઈને જુદા ન સમજીએ. સંત અને વીંછી, વીંછીનો સ્વભાવ ડંખ મારવાનો છે અને સાધુનો સ્વભાવ છે એને બચાવવાનો. 10 વાર વીંછી ડંખ મારે તો પણ 11મી વખત પેલો સંત એનો સંત સ્વભાવ ત્યાગ ન કરે અને એને પાણીમાંથી મરતો બચાવે. બેવના સ્વભાવ છે. વીંછીનો સ્વભાવ દુર્જનનો છે, એ સ્વભાવ છોડવાનો નથી. તો પછી હું સંત તરીકે મારો સ્વભાવ શા માટે છોડું? વીંછી બિચ્છુ કાટને કા સ્વભાવ નહીં છોડતા હે તો મારી સજ્જનતા કા મેં ક્યો ત્યાગ કરું? કોઈ દિવસ એવો પ્રશ્ન સામે કરશો નહીં, મહારાજ અમે સારો સ્વભાવ રાખીએ પણ બીજાના રાખે તો? અરે એ તો વીંછી છે, તું વીંછી થોડો છે, એનો સ્વભાવ છે. જ્યાં આપણામાં એક તરફી એક જ પ્રકારની વૃત્તિ બનશે, મહાપુરુષો શું છે, જગતને નથી પોતાની જાતને એમાં વ્યવસ્થિત કરી દે. એટલું લખી રાખજો કે કૂવાને ગરણું ન હોય, આપણે ઘડે ગરણું રાખવાનું. આપણું પાણી એમ આપણા વિચારોમાં, આપણા વ્યવહારમાં આપણી શુદ્ધિ હશે તો જગતની સાથેનો વ્યવહાર પણ આપણા માટે શુદ્ધ અને શાંતિનો રહેશે. એટલે ક્યારેય પણ કોઈ પણ વ્યવહાર ભેદ ન થાય એની જેટલી આપણે કાળજી રાખીશું એટલી જ શાંતિ. મને ન ગમતું હોય બીજાની સાથે એ વર્તન વ્યવહાર કરું તો મારી શાંતિ મારી પાસે રહી શકવાની નથી. મારી પોતાની શાંતિને મારે ટકાવવી હોય તો મારો વ્યવહાર સામી વ્યક્તિ માટે સૌમ્યતા વાળો, સજ્જનતા ભર્યો. કારણ જે વ્યવહાર મને નથી રૂચતું એ સામાન્ય કેવી રીતે ગમશે? એટલે જ મહારાજ સ્પષ્ટ આદેશ આપે છે, જીવનમાં શાંતિ જોઈએ છે, તમે તમારા જીવનની અંદર કંઈક કલ્યાણ કરવા ઈચ્છો છો, તમે કંઈક મેળવવા ઈચ્છો,